પણ સાહેબ કાળ જુઓ, વસંત પંચમી હતી, વસંત પંચમી આજે તો નથી, પણ રવિવાર આવે, બહારથી ગામ લોકોને આવવાનું સરળતા પડે એટલે માટે આ રવિવારનો દિવસ રાખ્યો છે, પણ એનો દિવસ વસંત પંચમીનો. વસંત પંચમીમાં બધું ખીલે, ઝાડ પુષ્પો વગેરે બહાર, કુદરતના સૌંદર્યની બહાર ખીલે. એવી રીતે આપણા જીવનમાં પણ આવી વસંત પંચમી ખીલી ઉઠે. એક સિમ્બોલિક એક્શન હતો ગુરુ મહારાજનું. વસંત મને બેસાડ્યો, કે તું હવે આમ બેસીને વિચાર વગરનો થઈ જા. હું તો બેસી રહ્યો, સાહેબ નથી થવાતો. શું કહે છે લે આમ તારે? એમને કોઈ સાહેબ નથી થવાતું, તો ઘણા વિચારો આવે છે કે એમને માથે મૂકીને મારા મારે મારા મારી મૂર્તિ સામે રાખ. મેં કહું મૂર્તિ તમારી રહે છે પણ વિચારો તો જો આવે છે. એટલે કે મારી મૂર્તિ રહે છે એમ તને વિચારો તો, કે ભાઈ મારી મૂર્તિમાં તને હજુ પ્રેમ નથી. મેં સાહેબ એકદમ પછી રીતે પ્રેમ થઈ જાય, શણવારમાં કંઈ એવો પ્રેમ થઈ જાય ને, આપણે હળીએ ભળીએ ભેગા હળીએ એકબીજાની સાથે કામકાજ કરીએ, કંઈ ઘણા દિવસો સાથે જાય તો કંઈક રાગ થાય તો કંઈક તમારા મન રહે, એકદમ તો ના રહે. પછી કહે ફરતી કર, મૂર્તિ આમ મારી મારા આમાં રાખી, આંચો બંધ કરી અને મૂર્તિ અમે રાખ, અને પછી વિચાર બધા બંધ થઈ જાય તો જુઓ. ફરતી કર્યું, મને તો વિચાર આવવા જ લાગ્યા. મૂકું સાહેબ વિચારો આ તો બહુ આવે છે, વાર વધારે આવે છે. તો ત્રીજી વાર કરાયું તો કંઈ થયું નહીં. એમના મનમાં કંઈ સંકલ્પ હશે, ભાવના મુકતા હશે, બનતું હશે, પણ મારું મગજ સ્વીકારી શકતું નહોતું. મને તો જે થયું તે મેં તો કહ્યું, પણ એમને ચીર ચડી હશે ગમે તેમ, એટલે પહેલેથી ખોલી રાખ્યો હશે કે પ્લેનિંગ હશે એનું, પૂર્વ યોજના હશે, મને ખબર નહીં. મોટો કિલો આવડો મોટો આગળ આટલો મોટો એનો ડટ્ટો, મોટા છેલ્લા લોખંડ આવે છે ને સાહેબ, 6-7-8 ઇંચના નાગલ લોખંડનો ડટ્ટો. તે ડટ્ટો એવો અહીં જોરથી માર્યો સાહેબ, મને એટલો બધો જોરથી માર્યો કે શરીર બેભાન થઈ ગયેલું મારું. અને જે હું પાલાથી વાળીને પદ્માસન વાળીને બેઠેલો એની એ સ્થિતિ 3 દિવસ વીતી ગયેલા. પછી કે જ્યારે ભાન આવ્યું પછી મને મસાજ કરતા હતા પગે ને બધે. કલ્યા છોકરા હવે વિચાર આવતા હતા, હું ના વિચાર વિચાર કરશું ને સાહેબ, અથવા તમે મને અહીં છોચ્યું ને ખલાસ થઈ ગયું બધું, મને બિલકુલ વિચાર નહીં. તારે કે શું હતું સ્થિતિ તારી? કે કોઈ જાતને વિચાર જ નહીં સાહેબ, એવી કોઈ સ્થિતિ હતી. અને મને કહે કેટલા વાગ્યા, કેટલા કલાક રહ્યું આવું? રહ્યું છે 5 કલાક 20 મિનિટ. મને તો એમ જ ખ્યાલ 5 કલાક 20. અરે કે 5 કલાક 20 મિનિટ નહીં, કેટલો કલાક? અડધો કલાક. અરે શું અડધો કલાક? 2 કલાક? ના. તો 20 કલાક? ના. પછી તમને કહ્યું 3 કલાક, 3 દિવસ થઈ ગયા. અરે બાપુ શું વાત સાહેબ કરો, અરે હું મારું કામકાજ ગયું, મેં બગાડ્યું ના શું સાહેબ ભાઈ, આ તમે શું કરો મને? સાહેબ અમને કર્મની વફાદારી ત્યારે ઘણી હતી ગાંધીજીની સાથે રહેલા. મેં તો આઘાત પણ લાગેલો, સાચું કહું છું, ન થવો જોઈએ, બહુ મોટા મોટો અનુભવ આવો થયો. પણ આ કર્મ આ તો સાહેબ ભારે ભયંકર મેં ભૂલ કરી. જોકે મેં લખી દીધું ઠક્કર બાપાને કે આવી રીતે થયું હતું, અને 3 દિવસ હું બેભાન અવસ્થામાં શરીરથી હતો, જઈ શક્યો નહીં મારા કામ પર, મને માફ કરજો અને મારી રજા ગણજો. પણ એવી દશા થઈ હતી. ત્યાર પછી એને મને બધા સાધનો બતાવ્યા. એને મને સાધનો, દીકરા જો ત્યારે ભગવાનનું સ્મરણ કર્યા કરતી, પ્રાર્થના કરવી, ભજન કીર્તન ગાવા, અને તારા શરમ સંકોચ છોડી દેવો, રસ્તામાં જતા કરતા પણ ભજન ગાવા. સંત નડિયાદના મારા સમકક્ષી વયના જે લોકો છે આજે પણ જાણતા છે, અને હું ભજન ગાયા ગાતા ઘણો ફૂટતો નડિયાદમાં, ભજન ગાતા ગાતા જ ફરતો. અમારા અહીં મારી શરીરના જ્ઞાતિવાળા અમારા નરસિંહ કાકા અહીં પધાર્યા છે. મારી જ્ઞાતિમાં બહુ પ્રતિષ્ઠાવાળા, ઘણા પ્રતિષ્ઠાવાળા, પણ એમના પિતા હતા તે જાણતા, ત્યાંથી ભજન ગાતો ગાતો જવું. પણ અમારી જ્ઞાતિમાં એમને એકલાનો સહકાર, મને સાનુભૂતિ હતી, કારણ કે સત્સંગી આદમી હતા. આજે પણ કોઈક એવા માણસો મળે તો એને ખબર પડે કે આ મોટા છે તો પડતા પડતા ભગવાનની કાકરખાને રસ્તે જતા હંમેશા ભજન ગાતો હોય, છોકરાઓ મારા પર ધૂળ નાખે કરે. ત્યાં એક મગન રાજા કઈ હતા, સબજી કાકા જાણો ને, કે મગન રાજાએ બે ચાર વખત છોકરાઓને મારીને અટાવેલા. હવે જો આ છોકરા પર તમે ધૂળ નાખી તો આવી બન્યું હમજો. એનો કડપ બહુ હતો સબજી કાકા મગન કાકાનો. એ હોતા નહીં ને આપણો કેસ સાહેબ, રેલવેના પાટાનો કેસ, એમાં કુવાર થઈ ગયા બિચારા. એ એવા મને લોકો મદદ પણ કરતા, બચાવતા ખરા, છોકરાઓ હેરાન પણ કરતા, પણ ભજન ગાવામાં જ મસ્ત. એને મને બતાવ્યું કે અભય નમ્રતા મૌન અને એકાંત છોકરા તારે પાળવા, આ ભગવાનનું સ્મરણ અખંડ કરવું, પ્રાર્થના કરવી, આત્મનિવેદન કરવું, સન્મુખતા અને સમર્પણ કર્યા કરવું, જે તે બધું વૃત્તિઓનું, વિચારોનું, સ્થૂળ કર્મનું, સંસારનું, વ્યવહારનું, આ પણ આ બધું કર્યા કરતો હું. પણ અભય ને નમ્રતા એ અંતર્મુખતા વધારે છે. જેને કરવું હોય સાધન તેને સાહેબ, એમને માથે હાથ મૂકીને મળી જાય, આશીર્વાદમાં મળી જાય એવી વાત નથી, હું તો ના કરું. મારો સંગ જેને કરવો હોય તે કરજો, ના કરવો હોય તો મને વાંધો નથી. જાતે પરસેવો પાડ્યા સિવાય આ જ્ઞાન મળી શકો તારા, તમારા રોટલા રળવાના 8 કલાક મહેનત કરો તમે, આ સ્વાર્થના રોટલા રળવાને માટે 8 કલાક મહેનત કરો છો, તો ભગવાનનો તમે લક્ષ્મી મેળવી છે તે રમતમાં નહીં મળે સાહેબ. ખોટી વાત છે. જે કોઈ કહેતા હોય તેની પાસે જાઓ, અને કોઈ કહેતું હોય તો આ ખોટી વાત છે. જાતે મહેનત કર્યા સિવાય પળે પળ એની અવેરનેસ, એક પળ બાકી નહીં, પળે પળ અખંડતા એની, એની સભાનતા પળે પળ જાગે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, એમને એમ નહીં થાય. જાતે જ મથવું પડશે. તથા સદગુરુના આશીર્વાદ આ ખપમાં લાગે ખરા, પણ સદગુરુ માં ત્યાં ગયા ભળ્યા ગળ્યા ને હર્યા છો મળ્યા તો. આ વેશ મેં બહુ રૂપિયાનો લીધો, જોઉં છું કેટલાય લોકો ખંડન કરે છે, અરે સાહેબ મારું ખૂન કરી નાખે છે. કેટલાય લોકો એવું નકારાત્મક વિચારે કે જેનો ધડો ધાડો જ ના મળે. અલ્યા ભાઈ કોને તમને, તમારે ઘેર ચોખા મૂકવા આવ્યો તો? કંકુના ચોખા મૂકવા તમારે આવ્યો નથી. હું તમને સ્વીકાર્યો તમારી મેળવીને, પછી મારા હારા તમને શરમ નથી આવતી? તમારી જાત ઉપર તમે વફાદાર નથી, હું તો એમ કઉ છું, જાહેરમાં કઉ છું. પણ ઘણા લોકો કરે છે, પણ હું તો પ્રેમ જ રાખું છું, કારણ કે મારું તો બિરજ છે ચાહવાનું જ. મારો ભગવાન ક્યાં જુએ છે? સાહેબ જૈન લોકો કર્મના ઉપર બહુ જ, કર્મના સિદ્ધાંત ઉપર એ લોકો બહુ આપતું, અને એટલા બધા પૃથક્કરણમાં ઊંડા ઉતરેલા છે જૈન ધર્મ, એ બીજો કોઈ ધર્મ ઉતર્યો નથી પૃથક્કરણની બાબતમાં, વૃત્તિઓ તેની તેના વિભાગોમાં. પણ એમના એક નાનચંદ્રી મુનિ કહીને બહુ પ્રખ્યાત થઈ ગયા. અહીંયા કોઈ જૈન બેસે તો એને ઓળખશે. એ જ્ઞાની પણ હતા અને કવિ પણ હતા, સાક્ષર પણ હતા, પ્રાર્થનાના બહુ પરમ ભક્ત, ને સમાન બધા ધર્મો પર સમભાવના વાળા. ઘણી વાર સત્સંગ થાય એ કર્મની ફિલોસોફી ઉપર કે મેં કહું, કર્મમાં તો હું માનું છું, કર્મનું પરિણામ પણ છે, પણ જો એકલો માત્ર કર્મનો શુદ્ધ ન્યાય જ હોત તો ફળવાળ પણ આપણે જીવી શકીએ નહીં સાહેબ. તમે વિચાર કરજો, આ જીવનમાં આપણે કેટલા એવા કુકર્મો, અન્યાયો, અણગમતા એવા ભગવાનને કર્યા કર્મો હશે. આટલા આજ જીવનમાં, આટલા આટલું હયાત જીવન છે તેમાં પણ, અને તે પછીના જીવનમાં તો કેટલાય કર્યા છે. એ કર્મનો જો શુદ્ધ ન્યાય મળે તો એક ફળવાળ પણ આપણે જીવી શકવાને લાયક નથી. પણ સાથે કરુણા છે, કરુણા એ આત્માનો ગુણધર્મ છે, એ ભગવાનની કરુણા છે સાથે. એ સાહેબ તમે મુનિ મહારાજને મેં પગે લાગીને કહેતો, સાહેબ તમે આ અંગે વિચારો, તમારે ત્યાં માણસ તમારો ચેલો હોય ભૂલ કરે છે તો તમે શું કરો છો? વધારે એને જતું કરો છો કે નહીં? એને તમે, હું તો ખરેખર ખરેખરો જ્ઞાની પુરુષ હોય તો એને વધારે ચાહે, એને છોડી નહીં દે. ભગવાન કોઈને છોડી જ દેતો, ભગવાન પાપ પુણ્ય કોઈને જોતો નથી, અને જોયા હોય તો પાપીઓના ઉદ્ધાર થઈ ગયેલા છે, એવા મોટા મોટા ભક્ત થઈ ગયેલા છે, ઇતિહાસને નામે ચડેલા છે, પ્રસિદ્ધ થઈ ગયેલા છે. એવો મારો પણ ધર્મ જ એ જ છે કે બધાને ચાહું, ઘણા લોકો મોટા ફલાણા તમારા આશ્રમમાં આવ્યા છે, તારું શું થઈ ગયું ભાઈ? ફોન આવતો કે આવો છે તેવો છે. મારું કામ એ જોવાનું નથી ભાઈ, મારું કામ તો બધા જે આવે છે ભલે આવે, મારું કામ તો ચાહવાનું છે. હું કોઈ કોઈનો દુષ્કર્મમાં જોતો નથી, પાપ પુણ્ય જોવાનું મારું કામ નથી, મારું કામ ચાહવાનું છે. એવું ચાહવાનું કહ્યું, પરિણામ પણ હું ઈચ્છતો નથી. અમને તો ગીતા માતા સામે ઉપકાર છે, એટલે દીકરા પરિણામ ની ચિંતા કરતો. મારા બેટા જેમ તે પરિણામ જ પહેલું મૂકે ત્યારે એમ નહીં ચાલી શકે. આ બધા ભગવાનની વાતો તમે કરો, ભગવાનને પંથે ચાલવાની વાત કરો અને પરિણામ સાથે સામે રાખો, નહીં ચાલી શકે. ત્યારે આ ગુરુ મહારાજે મને આવી રીતે દીક્ષા આપી કે ભગવાનનું સ્મરણ કરવું, અખંડ બનાવવું, અને સાહેબ મથેલો એના માટે. એનું પ્લાનિંગ મેં કરેલું, રોજ 2.5 કલાક લેવું, ન થાય તે દિવસ ખાવું નહીં, અને દર 5-15 દિવસે 10-10 મિનિટ બતાવું. એમ કરીને મથેલો સાહેબ 14-15 કલાક સુધી તો લઈ ગયો હતો, પછી થાય જ નહીં. પણ આ સાત ભગવાને કરડાયો અને અખંડ મને કરાવડાયું. ત્યારે સ્મરણ, પ્રાર્થના, ભજન કીર્તન, આત્મનિવેદન, સમર્પણ, સન્મુખતા, કારણ કે ભગવાનને તો આકાર નથી, સ્વરૂપ નથી, તો કોના સ્વરૂપ સામે રાખવું? મનને સ્થિર કરવાને માટે સ્વરૂપની બહુ જરૂરિયાત, તો મન નિરાકારને નહીં પકડી શકે. 12મા અધ્યાય ગીતાજીમાં કહે છે, જગે જાણે અજાણે સૌ સાકારને સ્તવે, સાકારને જ મન પકડી શકે એવી શક્યતા વાળું છે. એટલે હું મારા સદગુરુ મહારાજને સન્મુખ રાખતો, પણ સદગુરુનું શરીર એ નથી, સદગુરુ નથી. ત્યાં મેં સદગુરુ પર લખ્યું છે, એમાં ઘણું બધું લખ્યું છે એ વિશે. એમાં રહેલું ચેતન જે છે એ જ આપણો ખરો ધર્મ છે, એ જ આપણો આદર્શ છે, એ પરત્વે જવું. ત્યારે આ બધા સાધન જોડે જોડે કરતો, અભય, નમ્રતા, મૌન અને એકાંત. કોઈ દિવસ ઘરમાં સૂતો નથી, શરીરમાં ગમે તેટલો તાવ આવ્યો હોય, માંદું હોય, હજુ જેને પૂછવું હોય તો પૂછો, પછી કોઈ સાક્ષી મળશે નહીં. ગાંધી આશ્રમમાં મારા વિધવા ભાભી છે, હજુ મારાથી 4 વર્ષ મોટા છે, એને પૂછી જઈ શકો છો. હજુ જેને પૂછવું હોય તેને. ઘરમાં સૂતો નથી ગમે તેવું, ભયંકરમાં ભયંકર જગાઓ જ્યાં સાંભળું ત્યાં જઈને શું અભય કહેવાય? એમને અભય નહીં કહેવાય સાહેબ, વાતો કરે નહીં કહેવાય, એ તો એની સામનો કરવો પડશે, સામે જવું પડશે, એવી સ્થિતિમાં મૂકાઈ જવું પડશે. ત્યારે આ બધો ગુરુ મહારાજે દીક્ષા આપી, આ પ્રમાણે વર્તવાનું કહ્યું, તે પ્રમાણે વર્ત્યા કર્યું. અને મારી તો બધાને પ્રાર્થના છે, હુકમ તો નહીં કરી શકું, પણ મારી પ્રાર્થના છે કે સંસારમાં છીએ આપણે, ગ્રસ્તાશ્રમ ચલાવવાનું, સ્વાર્થ તો કરવો જ પડશે ભાઈ, એમાં તમારું ચાલવાનું પણ નથી, પણ સાથે સાથે પરમાર્થ પણ કરતા રહો. આ 2 પગલા છે, દ્વંદ્વ, સ્વાર્થ અને પરમાર્થ. એકલા સ્વાર્થમાં જ રચ્યા પચ્યા રહીશું તે નહીં ચાલે સાહેબ. આજે લોકો દાન કરે જ કરે, પણ દાન ને હું આજે દાન કહેતો ને તે વ્યવહાર થઈ ગયો છે, કે ફલાણાએ આટલા આપ્યા અને આટલા આપ્યા. એટલે એટલા મૂકો ભાઈ આપણે. ત્યારે આ દાનની પ્રથા પણ વ્યવહાર થઈ ગઈ, એની પાછળ જ્ઞાન નથી, કોઈ સભાનતા નથી, ઉચ્ચ આદર્શ, ઉચ્ચ ભાવના, આપણો ધર્મ છે ને આપણે કરવું જ જોઈએ, એ જાતની સભાનતા વિના થયેલું દાન એ દાન નથી. એનાથી જીવનનો ઉત્કર્ષ નહીં થાય. ઘરેડ પ્રમાણે કરેલું કોઈ પણ કર્મ ઉદય વર્તમાન જીવનમાં ભાવનાનો વિકાસ પ્રગટાવી શકતું નથી. ત્યારે મારી તો પ્રાર્થના છે ભાઈ, કે સ્વાર્થ તો આપણે માથે પડેલો જ છે ને આપણે કર્યા સિવાય છૂટકો જ નથી, પણ પરમાર્થ કરતા રહો. પરમાર્થ એટલે માત્ર તમે આધ્યાત્મિક વાંચન વાંચો અને હું પરમાર્થ કહેતો નથી સાહેબ, એ તો છોડો, હું એમ કહું છું. આ એક લપ છે, ઘણા લોકો પડેલા છે, એના કરતા પ્રત્યક્ષ કઈ સારું કામ સમાજનું ભલું થતું એવું કરો. તકે શું ભલું થતું હોય તો સૂજી આવશે, કરવાની દાનત જાગશે, ત્યારે આપને એ સૂચશે. પરમાર્થ વિના આપણો સમાજ પણ બેઠો થવાનો નથી, આ ભાવના પણ જાગવાની નથી. આપણો સમાજ સ્વરાજ મળ્યું છે, પણ સ્વરાજની લાયકાત આપણા સમાજમાં હજુ જન્મી નથી સાહેબ. અને ઘણા રાગ દ્વેષ થાય. આ તંતા ફીસા જેટલા બધા વધી ગયા, આ કોંગ્રેસ વાળા પણ માય માય પક્ષો પાડીને જે બધા સમાજને હેરાનગતિ થાય છે. સત્યાગ્રહ ભલે કરાવે ના નથી કેતા આપણે ભાઈ, પણ એમાં નિર્દોષ માણસો બિચારા માર્યા જાય છે. અને ગાંધીજી હતા એક, પણ સાથે સાથે એ ભાવના પણ જગાડતા હતા સમાજની. એટલે સમાજના માથા એને પોડાવ્યા, લાઠીઓ ખવડાવી, લોકો મરી પણ ગયા, જેલોમાં પણ ઘણા ગયા. પણ તે કાળે જે ભાવનાનો ધોધ ઉછળતો હતો, એ કાળના દિવસો જે કોઈ યાદ કરે તેને મારી વાત સાચી લાગશે. એ ભાવનાનો ધોધ જે તે કાળે ઉછળતો હતો તે આજે નથી. એ ભાવનાની ભૂમિકામાં ગાંધીજીએ આ બધું કરાવ્યું છે. ગાંધીજી એટલા બધા રાગદ્વેષથી મુક્ત હતા કે એના ભારેમાં ભારે વિરોધીઓની સાથે પ્રેમ કરતા હતા. અનુભવની સાચે સાચે હકીકત. એની બિસેન્ટ હતા પોતે, એ પણ દેશભક્ત. એને માટે ગાંધીજીએ જેલ સરકારને પકડી ત્યારે સત્યાગ્રહ ની પણ તૈયારી કરેલી છોડાવવા માટે. પણ એ નોન કોઓપરેશન અસહકારની ચારે ચળવળ શરૂ કરી ત્યારે રોજ મદ્રાસમાંથી છાપું કાઢતા. એ તે ગાંધીજીની વિરુદ્ધમાં એટલું બધું આવે એમાં પણ ગાંધીજીએ જોઈ જાય. ઘણા લોકો કહે બાપુ તમે આ શું કરો વાંચો છો બેન, તો કે આપણે બધું જોવું જોઈએ આપણા વિરુદ્ધમાં. અને એવા માણસોને પણ એ મળતા એવો પ્રસંગ નિપજે તો, અને એમના વિરોધમાં જેને જેને લખ્યું હોય તેને તક મળી છે ત્યારે ગાંધીજી મળ્યા સિવાય રહ્યા નથી. ઘણા એવા પ્રસંગો એમના જીવનમાં છે. ઉટા ગાંધીજીના અમારા આશ્રમમાં કેટલા કે આને આટલો બધો સમય છોકરો આપો છો, એને વધારે આપે. ગાંધીજીના જે વિરોધીઓ હતા તે જો આવે ગાંધીજી પાસે એને સમય વધારે આપો. ત્યારે પ્રત્યક્ષ જીવનમાં એને જેને વર્તી બતાવ્યું છે કે વિરોધીઓ પરત્વે પણ આવો એટલો બધો રાગદ્વેષથી મુક્ત એવો સદભાવ દાખવેલો છે, એવી સ્થિતિમાં એ પ્રજાને અસહકાર કરાવતા. આજે એવા માણસો મળવા દુર્લભ છે. હશે નહીં હોય ભાઈ, ભલભલી પૃથ્વી પડી છે, એમાંય રત્નો પડ્યા છે, હશે નહીં હોય એવું મારું નથી કેવું. પણ આજે એ વાતાવરણ નથી. એ ભાવની ભૂમિકાનું ધોધ જેવો ભાવ ઉછળતો હતો ત્યારે એવો, અને એ ભાવ ઉછળતો હતો તેથી તો હજારો જુવાન છોકરાઓ છોકરીઓ એ બધાએ ત્યાગ કર્યો છે, માથા ફોડાયા છે, અને ભયંકર પોલીસના અત્યાચારોની પણ સામે થયેલો સમાજ તે કાળે એ ભાવનાના ધોધને લીધે એને એ સ્થિતિમાં એ ભૂમિકામાં ગાંધીજી આ સત્યાગ્રહ ચલાવ્યો છે. આજે એ ભૂમિકા નથી, તો પણ સત્યાગ્રહ ચાલે છે. એમાં બિચારા નકામા નિર્દોષ લોકો અને સમાજને ઘણી હેરાનગતિ ભોગવવી પડે, પણ સમાજને ભાન નથી. બધા હૈસો હૈસોમાં બધા ઉછળે છે, ઉછળવા દો, હું તો કહું છું થવા દો. પણ મારી છેવટે એક જ પ્રાર્થના છે કે ભાઈ સ્વાર્થ તો તમારે કરવો જ પડશે, છૂટકો નથી. પણ સાથે સાથે પરમાર્થ કરતો રહો. તમને પૈસા મળ્યા છે તમારા બાપના નથી એમ જાહેર માં કહું છું, તમે સમાજ પાસેથી રહો. આ સમાજવાદનો ધર્મ છે એટલા માટે હું નથી કહેતો સાહેબ, હું તો ધર્મનો માણસ થઈને કહું છું. ધર્મનો માણસ સ્વાર્થ એનો ઘટી ગયો તો જ ધર્મ. સ્વાર્થ ને પરમાર્થ જેના જીવનમાં મોકરે છે તે જ ધર્મ પાળે છે એમ જાણજો. આ લક્ષણ તે સિવાય ધર્મ નહીં પહેર. ભલે ને મંદિરે જતો અને ટીલા કરતા કરતો રોજ 2 કલાક સેવા કરતો હોય, પણ જો એના જીવનમાં ત્યાગ ને પરમાર્થ મોખરે નથી, ત્યાગ તપ અને પરમાર્થ જો મોખરે નથી તો એ ધર્મ પાળતો નથી. ત્યારે આપણા સમાજને સ્વરાજ મળ્યું છે તે બેઠો થવાને માટે આની જરૂર છે. ભજન કીર્તન આખી રાત કર્યા કરીએ એ બધાની જરૂર નથી, એ ના કરો એવું મારું કહેવાનું છે. પણ એનાથી કરીને જો તમારા જીવનમાં ગુણ ભાવ અને શક્તિ ના પ્રગટ્યા તો એનો અર્થ છો ભાઈ, ખાલી ભાંગ પીઓ છો તમને ખબર પડે છે. કામ ક્રોધ જાગે છે, વાસના જાગે છે તો ખબર પડે છે. તો તમે ભજન કર્યા કરો અને નામદ રહો એ કદી કાળ બને ભાઈ, પણ કોને આ બધું સમજવું છે? છેલ્લી એક જ મારી પ્રાર્થના છે કે ભાઈ તમે સ્વાર્થ કરતા રહેજો પણ પરમાર્થ કરતા રહેજો સાહેબ. કાળ બહુ વિપરીત આવે છે, હું કઈ ભડકાવાનું મારું કામ નથી, પણ સાચી વાત કહું, 1984 સાલમાં એક રાજાના ત્યાં જમવા ગયેલો મારો મિત્ર રાજુભાઈ જાની હાજર હતો. મેં કહું સાહેબ આ રાત તમારા જતા રહેવાના છે. અરે કઈ શું તમને મોટા ભાગ કરો છો, ભાગ પીધી છે? મેં કહું સાહેબ ભાગ નથી પીધી, હું કાળના અધાનથી કહું છું કે આ રાત તમારા જવાના છે. એ ગયા તે રીતે આજે પણ કહું છું કે આ પૈસા પૈસા જવાના છે ભાઈ, તમારા સલામત સ્થિતિ આપણા દેશની રહેવાની નથી, અંદાજ નોંધી આવવાની છે. આજે અધાણ મને દેખાય છે હું મારા સ્વજનોને સમાજને ચેતું નહીં તો ઠીક નહીં. એટલે એ કાળાવાનો તો પછી તમે પરમાર્થ કરો ભાઈ, તમારાથી જેટલા સચવાય એવી રીતે સાચવો પૈસા, અને પૈસા પણ ચીજ વસ્તુમાં રોકજો. દિવસ દિવસે પૈસાનું અવમૂલ્યન થતું જાય છે, ડેપ્રિશિએશન થાય છે રૂપિયો. ઘણા આસ્તી નથી કહેતો, આ ડાક્ટર અમારા કાળાકોટવાળા આજે જ પૂછો, અમને ત્યાં હતો ત્યાંથી કહ્યું છે કે પૈસા તમારા ચીજ વસ્તુમાં રોકો, ડાક્ટર છે કે નહીં ગાડી? નાના ભાઈ ડાક્ટર છે
પેલા ઉભા છે
સાહેબ, કહેલું કે નહીં? સાચી વાત નિકાલ લોકો કે છે બેઠા બેઠા મોટા તો ભાગ કરીને ગપ્પા મારે છે. તમારા પૈસા હોય તો ચીજ વસ્તુમાં રોકજો, એ એપ્રિસિએશન થશે. અને રોકડા પૈસા રાખ્યા એની સલામતી નથી આ રાજમાં. મને તો આજે પણ કહું છું તમને કે આપણા દેશમાં આ પૈસાનું અવમૂલ્યાંકન પણ આજે નહીં તો કાલે થવાનું છે. ક્યારે થશે તે કહેતો નથી, પણ એટલો બધો ફુગાવો વધતો જાય છે, એટલો બધો ફુગાવો વધતો જાય છે કે એને એનું રૂપિયા ઘટાડ્યા સિવાય ચાલશે ને, 150 કરી દઈશું ગમે ત્યારે. ભાઈ ચીજ વસ્તુમાં તમે રોક્યા હશે એ માણસ બચી શકશે. અને આ ભાવ વધારે છે તેની અમસાલો. સાચી વાત તો સાહેબ આ છે, હું કઈ અર્થશાસ્ત્ર નું શીખેલો છું, એકલો ખાલી ભગત નથી સાહેબ, બધા વિષયોનો મેં અભ્યાસ કરેલો છે. ત્યાં ફુગાવાને કારણે આટલા બધા ભાવ વધે છે. જો હું સરકારમાં હું તો પ્રજાને હું તો કોન્ફિડન્સ વિશ્વાસમાં લઉં કે ભાઈ આ અમારા ફુગાવાને નીતિને લીધે આ ભાવ વધે છે. આ તો લોકો ઘણા લોકો આપણને જુદા જુદા કારણો આપે છે, પણ કોઈ આ ફુગાવો તો વધતો જ ચાલે છે, લીલી નોટો છાપ્યા જ કરે છે. ત્યારે એનો અંત કેવી રીતે આવશે? જતે દિવસે એને આ રૂપિયાને અવમૂલ્યાંકન કરવું જ પડશે. ત્યારે તમારા રૂપિયા જો ચીજ વસ્તુમાં હશે તો જ બચી શકશે. સ્વાર્થની ખાતરે એટલું તો કરજો તમે. અને મારો સલાહ માનેલી કેટલાય લોકોને ફાયદો થયેલો છે, પણ ફાયદો થાય કે ના થાય એના માટે હું કહેતો નથી, પણ હું તો વસ્તુ સ્થિતિ જે થવાની છે તે આમે જોઈને કહું છું કે ભાઈ આવો કાળ આવવાનો છે, સહી સલામતી રહેવાની નથી આપણી. અને આ સમાજ આ તો ગરીબોની વાત કરે છે તે ભલે કરે, પણ એ વાત ખોટી નથી કે આપણે આપણો સમાજ જેમ આપણા ઘરમાં માદું હોય તેની વધારે સંભાળ રાખીએ છીએ. ડાક્ટરને બોલાવી એની સેવા કરીએ તેવી રીતે આપણે સમાજરૂપી જે અંગ છે એમાં જે ગરીબો છે એને આપણે સમાજ અવગણ્યા છે, એ વાત તદ્દન સાચી. એ ઉપર આવે એમને કામ ધંધો મળે, રોજગારી મળે, ખાવાનું મળે, એ સમાજે આજે ને તો કાલે કરવું જ પડશે, છૂટકો નથી. એ પછી ઇન્દિરાબેન કહેતા હોય કે એક્સ વાય ઝેડ કહેતું હોય એ વાત સાચી છે. પછી એ રાજકીય હેતુને માટે કહેતા હોય તે જાણે, પણ અમારા ધર્મની દ્રષ્ટિએ તો વાત સાચી છે. ધર્મ તો ત્યાં કહે છે કે તેને ત્યાગતે એને ભૂંજીતા, કે તાજે તાજે ને ભોગવો. તમે તમારી જાત ઉપર અહીં મૂકો થર્મોમીટર મૂકીને વિચાર કરો કે કેટલું ત્યાગે ત્યાગીને ખાવ છો. અને અમે તો કહ્યું કે નરે ભોગ જ ભોગવીએ છીએ આપણે ગ્રસ્તાશ્રમ માણસો. અને લક્ષ્મીને તો અમારા શાસ્ત્રે ચંચળ કહેલી છે, જતી રહે છે પરવારમાં સાહેબ. ભલભલાના રાજ્યો ગયા, અમારા દક્ષિણમાં 1,000-2,000 એકર વાળા જમીનદારો હતા સાહેબ, આજે ઘરનું ફર્નિચર એને વેચવું પડે છે. હવે જાજમોના બધા વેચે છે, જાતે જાત અમે જોયું છે. ભડકાવી વાત નથી કરતો, પણ આમાંથી તમે દાખલાથી કહેતો તો હાલ આપણે ત્યાં હવે ટોચ મર્યાદા આવી છે, ખેડૂતોને તારી જ છે. હવે યોગ્યતા અયોગ્યતાની વાત તમે બધા સમજો. આ કાળના લક્ષણો બતાવે છે. શહેરમાં પણ પૈસાદારોને માટે ટોચ મર્યાદા મકાનોની અને ધનની પણ આવશે. અને કેમ કરીને પૈસા લેવા, તમે આખી નીતિ જુઓ તો કેમ કરીને પૈસા તમારા લઈ લેવા, એ જ બાબતની નીતિ છું કે સરકારની સામે તમતનામું મૂકતો નથી. જે હકીકત છે તે કહું છું. તેથી તમારે ચેતવું હોય તો ચેતવો, તો આપી દેવા પડે છે. એટલે પરમાર્થ તો કરો મારી આવું ના, તમે તો કેવા લોકો છે. ભાઈ એમને એમ નહીં કરે, ભાઈ નહીં કરતો ભગવાનની મટા. મને તો મારો ભગવાન હજાર હાથ વાળો જે કામ લઉં છું તે મદદ કરે છે. પણ મારો ધર્મ તમારું ઋણ મારા પેટમાં છે, સમાજનું. એટલે મને જે લાગે તે સાચી ના કહું તો હું બે વફા નહીં માટે કહું છું. ફરીથી મારી પ્રાર્થના છે કે ભાઈ સ્વાર્થ તો પડેલો જ છે, પણ પરમાર્થ કરતા રહેજો. હરિ ઓમ તત્સત.